અજી થયા. અને મુક્તાનંદ સ્વામીને બાથમાં ગલીને મળ્યા. અને મહારાજ બહુ જ્યારે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીથી સહન ન થયા. જીવની દિશા જોવો તમે. અને એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે એક વડોદરાની સભા જીતીને આવ્યા, આટલા બધા શેના વખાણ કરો છો, એમાં કઈ મોટી મુક્તાનંદ સ્વામી ધાડ મારીશ, મને મોકલ્યો તો હું જીતી જાત એમ. અને એ વાત મહારાજને ગમી નહીં કે મુક્તાનંદ સ્વામી એવા સંતનો વખાણ કરું અને આની વાત ન ગમે. અને મહારાજ લખ્યું સારંગપુરના 8મા વચનામૃતમાં, મહારાજ કે જેની ઈર્ષા હોય એ પોતા કરતા મોટો હોય એની પણ મોટપ દેખી શકે નહીં. અને ઈર્ષા પ્રગટે છે શેમાંથી? તો કે માનમાંથી. માની પ્રકૃતિ હતી એની. મુક્તાનંદ સ્વામીના વખાણ્યાથી ખમાણાની નેત્ર. વિદ્વાન બહુ હતા સંપ્રદાયમાં, ઘણા બધા સંતો વિદ્વાન હતા. એમાંથી ત્રણ સંતોનો જોટો નહોતો વિદવત્તામાં. એક સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, બીજા સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામી અને ત્રીજા નિર્વિકલ્પાનંદ સ્વામી. પ્રકાંડ ત્રણ વિદ્વાન હતા. બીજા મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, બધા સંતો વિદ્વાન હતા. પણ આ ત્રણનો તો જોટો નહોતો, એટલે એને પોતાની વિદવત્તાનું ગુમાન હતું. એટલે એમ કીધું કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતી, એમાં કઈ મોટી ધાડ મારી, મને મોકલ્યો તો હું જીતી જાત. અને મહારાજની વાત ગમી નહીં. પણ આ જગતમાં ડાહ્યો માણસ એ બોલે ઓછો, એ કરી દેખાડે. તો પુરુષોત્તમ નારાયણ કેમ બોલબુલ કરે? મહારાજ કશું બોલ્યા નહીં પણ ધ્યાનમાં રાખી લીધું. અને પછી ગઢપુર પાછા આવ્યા. અને પછી મહારાજ સંતોને ગામડે ફરવા મોકલ્યા. બે ચાર મહિના સુધી સંતો ગામડે ફરવા ગયા. એમાં નિરૂપલ્પાનંદ સ્વામીની સાથે 70 સંતોને મોકલેલા મહારાજે. અને એ સંતો પણ ગામડે ફરીને પાછા આવ્યા. મહારાજ જે સંતો ગામડે ફરીને પાછા અને સમાચાર મળે એટલે સામે લેવા જાય, એમાં નિરૂપલ્પાનંદ સ્વામીના મંડળ લેવા ગયા. બધા સંતો દંડોટ કરવા મળે એટલે મહારાજ કે રાખો રાખો એમ કહેતા જાય ને એકબીજાને મળતા જાય ને માથા પર હાથ મૂકે ને છાતીએ છાપે. નિર્વિકલ્પાનંદ સ્વામી દંડવટ કરતા પણ મહારાજ બોલ્યા નહીં, રાખો એમ. અને મહારાજ બધા સંતો લઈને ચાલતા થયા. ઓલા દંડવટ કરતા રહ્યા. એક તો માનની મૂર્તિ, એમાં મહારાજ રાખો એમ ન કીધું. એ પાછા મંડળોમાં મોટેરા હતા. મહારાજ સંતોને લઈને પાછા દાદાના દરબારમાં આવ્યા. આ બાજુ બધા સંતોને બેસવાના જે સ્થાન પડે એમાં ત્રીજા નંબરનું સ્થાન નિર્વિકલ્પાનંદ સ્વામીનું. સ્વામી હાજર ન હોય તો જગ્યા ખાલી પડી રહી. આ સભા વરાણી જગ્યા ખાલી પડી. મહારાજ કહે બીજા સંતોને કે સંતો આગળ આવી જાઓ, આ જગ્યા ખાલી પડે છે. મહારાજને કે મહારાજ એ તો નિર્વિકલ્પાનંદ સ્વામીનું સ્થાન છે. મહારાજ કે સ્થાન લઈને કોણ ભેગું આવ્યું છે કે તમે તો બે જાઓ નહીં તો આવશે પાછળ બે છે. અને પછી સભામાં આવ્યા. પણ આમ તે માટા માર્યા પોતાની જગ્યા જોઈ નહીં અને પોતાની ખાલી જગ્યા નહીં જોતા. એક તો સંચડાણા હતા અને ખાલી જગ્યા ન જઈ. અને માન આવ્યું, માનની સાથે ક્રોધ પ્રગટ્યો. અને ભર સભામાં કહેવા માંડ્યા, મહારાજ તમે સર્વોપરી ખરા, તમે ભગવાન ખરા, પણ તમને વિવેક નથી કે લે. અને મહારાજ ખડખડાટ હસ્યા, તમે ભગવાન ખરા, સર્વોપરી ભગવાન ખરા, પણ વિવેક નહીં કે. અને મહારાજ જ્યારે હસ્યા ત્યારે વધારે અપમાન લાગ્યું. અપમાન લાગતાની સાથે મહારાજને કે મહારાજ હું તમારો ત્યાગ કરું છું. મહારાજ કે નિર્વિકલ્પાનંદ તમે અમને કેવા જાણો છો, તમને સર્વોપરી ભગવાન જાણું છું. મહારાજ કે તો અમારે વિના કલ્યાણ કોણ કરશે? મહારાજને કે જે થાવી છે થશે, પણ હવે સત્સંગમાં રહેવાશે નહીં. અને પછી સત્સંગ છોડીને નીકળ્યા. અને પોતે જેને જેને કંઠી પહેરાવી હતી એ બધાની પાસે સ્વામિનારાયણની કંઠી કઢાવવા માંડ્યા. જાણતા તો સર્વોપરી ભગવાન છો, જો માન કેટલું કરાવે. એમ કઢાવતા કઢાવતા પેલા પટેલની પાસે ગયા. પટેલે તો સ્વામીને જો એટલે ગડગડતી મૂક્યો, મળ્યા દંડ કરો, મારા ગુરુ આવ્યા, મારા ગુરુ આવ્યા. સ્વામી કે દંડ પછી કરજો, એક વાત કહેવાય એવો છે કે. પટેલ કે બોલો સ્વામી શું કહેવું છે? તો કે હું ભૂલો પડ્યો તો ને તમે ભૂલા પડ્યા કે સ્વામિનારાયણ કઈ ભગવાન નથી. અને હું જો ખોટું કહેતો હોય આમાં તો આખું બ્રહ્માંડ ભાંગેરું મને પાપ. અને પટેલે પરોણો હાથમાં લીધો પટેલ કે મુંડા જે દાડે તારે નિશ્ચય કરાવો તો તે દાડે એમ કહેતો સ્વામિનારાયણ સર્વોપરી ભગવાનનો હોય તો બ્રહ્માંડ ભાંગે એટલું પાપ, અને આજ તારે કંઈક બખેડો થયો હશે એટલે આજ કંઠી તોડાવ્યો છો અને પાછું બ્રહ્માંડનું પાપ માથેલા છો, હાલ તો અર્થા ને તો એક એક પરોણો મારીશ ને તો તોલો તોડી નાખીશ કે. અને સંપ્રદાય ઇતિહાસ કહે પટેલે કાઢી મૂક્યા છે નિરીકલ્પાનંદને, પણ કંઠી કાઢી અને થયાનું નામ કહેવાય નિશ્ચય. પછી રાજસ્થાનમાં ગયા અને એ બાજુ પોતાનું બધું ચલાવ્યું થોડું ઘણું, જોકે હજી એનું ચાલે છે. ત્યાં અમે જઈ આવ્યા છીએ, ત્યાં ચિરોય ગામ છે રાજસ્થાનમાં, ત્યાંનું મંદિર છે, એના સાધુ હોય છે પણ કેવા લંગોટા, મોટી મોટી જટાઓ રાખે, બેઠા બેઠા સલામું ફૂકે. સ્વામિનારાયણ નમક ભાઈ સલામું જ ફૂકે ને શું કરે કહો, એનું થોડું ઘણું ન્યા હાલે છે. પણ આપણે તો એ વાત જોઈ રહ્યા હતા મહારાજ કે એક વાર નિશ્ચય થાય પછી ગમે તે હોય નિશ્ચયમાંથી પડાવ માટે આવે તો નિશ્ચય તૂટે નહીં. મહારાજ કે એવો જેને સ્વરૂપનો નિશ્ચય દ્રઢ થયો હોય કે જેમાંથી પોતાનું મન ડગાવવા માટે મહેનત કરે તો પણ ડગે નહીં, એવો જે નિશ્ચય છે નિરુત્થાન, એને મહારાજ કે અમે તદાત્મક પણ કહીએ છીએ. અને આવું જે સંતને તદાત્મકપણું થયું છે, ભક્તને તદાત્મકપણું થયું છે મહારાજ કે એ સમાધિ છે. અને આવું જેને તદાત્મકપણું થયું છે મહારાજ કે એ સંતો નિર્ગુણ બ્રહ્મ જ છે. પણ આ વાતની સાથે એક બાધ ઊભો થાય છે અહીંયા મહારાજ કે આવું જેને તદાત્મકપણું થયું છે એ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને પાછું આના વચનામૃતમાં મહારાજ પાછળથી એવું કહે છે કે જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈ થોડી ઘણી ખોટ રહી હશે તો પણ ભૂંડી ગતિ નહીં પામે, તે તો અંતે જતો નિર્ગુણપણાને જ પામશે. પહેલા એમ કીધું નિર્ગુણ બ્રહ્મ જ છે અને પછી હું કીધું નિર્ગુણપણાને પામશે. એકવાર કહે છે, બીજી વાર કે પામશે, એમ કેમ? પ્રથમ જે કીધું એ વાત સાચી છે, પછી કીધું એ વાતે સાચી છે. મહારાજ કે આવો નિશ્ચય જેને થઈ જાય અને જેનો નિશ્ચય થયો છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને હૃદયમાં અખંડ ધારી રહ્યો હોય અને પરમાત્માને પ્રગટપણે એને દર્શન સુધી પહોંચી જાય અને એક સંકલ્પ જેને નથી ઉઠતો તો એ નિર્ગુણ બ્રહ્મ જ છે. એવો નિશ્ચય છે, પરમાત્માનું ધ્યાન ભજન આદિ કરે છે પણ સંકલ્પ વિકલ્પ ઉઠે છે, હજી સાધન દિશામાં છે, સંકલ્પ વિકલ્પ ઉઠે છે. તો જેને સંકલ્પ વિકલ્પ ઉઠે એને નિર્ગુણ બ્રહ્મ તો કહેવાય નહીં. જ્યાં સુધી અયોગ્ય કોઈ ઘાટ ઉઠી જાય ત્યાં સુધી એને નિર્ગુણ બ્રહ્મ કેમ કહેવાય? નિશ્ચય તો છે. તો મહારાજ કે આજ એને ઘાટ ઉઠે છે પણ એવો નિરુત્થાન નિશ્ચય છે તો આજ ભલે નિર્ગુણ બ્રહ્મ ન હોય તો થાશે, સમજાય? આજ નથી તો થાશે. એટલે એક જગ્યાએ મહારાજ કીધું નિર્ગુણ બ્રહ્મ જ છે, બીજી જગ્યાએ કીધું નિર્ગુણપણાને પામશે. એટલે જેને તમામ સંકલ્પ વિકલ્પ વિરામને પામી ગયા છે એ નિર્ગુણ બ્રહ્મ જ છે અને હજુ સંકલ્પ વિકલ્પ ઉઠે છે તો એક દાડો એ સ્થિતિને પામશે, આજ ભલે નથી પણ કાલ પામશે. કેવી રીતે? તો દાખલા તરીકે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ કોઈ મેડિકલ કોલેજમાં અને બહુ ક્લેવર હોશિયાર વિદ્યાર્થી હોય પણ હજુ બે જ વર્ષ કર્યા હોય તો એને સર્જન કહેવાય, સર્જન ડૉક્ટર કહેવાય, ગમે એટલો હોશિયાર હોય તો કહેવાય ન કહેવાય? શું કામ? હજી એને ઘણું કરવાનું બાકી છે. પણ 6 વર્ષનો MBBSનો કોર્સ પૂરો કરી 2 વર્ષ MSના પૂર્ણ કરે, એક જ લાઈન છે, લાઈન બી એક છે, હોશિયારે બે સરખા છે, પણ એ 8 વર્ષનો કોર્સ જેણે પૂરો કર્યો એને આપણે એમ કહેવાય કે આ MS થશે એમ કહેવાય? શું કહેવાય? આ MS છે. અને પહેલાંને પૂછે એટલે તારે શું થવું, તો શું કહે? મારે MS સર્જન થવું છે. બસ એટલો ફરક છે. લાઈન એક જ છે, એકે પૂર્ણતા પ્રાપ્ત કરી છે, એક એ માર્ગે ચાલુ છે. માટે જેને પૂર્ણતા પ્રાપ્ત કરી એ બ્રહ્મની જ મૂર્તિ છે, નિર્ગુણ બ્રહ્મ જ છે, અને માર્ગે ચાલ્યો છે પણ કોષ હજી પૂરો નથી થયો, માટે પામશે, માટે પરસ્પર બાધ રહેતો નથી. અને પછી મહારાજે અહીં બહુ સરસ વાત કરી. મહારાજ કે એ નિવૃત્તિ માર્ગને અંદર રહેતો હોય ભલે, એ પ્રવૃત્તિ માર્ગને અંદર રહેતો હોય ભલે. નિવૃત્તિ માર્ગ એટલે એ સંસાર છોડી, બરાબર સમજો, સંસાર છોડીને ત્યાગાશ્રમ સ્વીકારી નિવૃત્તિ માર્ગ છે. સંસાર છોડીને કદાચ ત્યાગાશ્રમ સ્વીકારે અને આવો નિશ્ચય છે તો એ નિર્ગુણ બ્રહ્મ જ છે, અથવા તો નિર્ગુણપણાને પામશે. અને કદાચ ત્યાગાશ્રમ ન સ્વીકાર્યો, ગ્રસ્થાશ્રમમાં રહ્યો, પણ આવો જેને પરમાત્માના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય છે તો મહારાજ કે ગ્રસ્ત હોવા છતાંય પણ નિર્ગુણ બ્રહ્મ જ છે અથવા તો નિર્ગુણપણાને પામશે. અને નિર્ગુણપણાને પામશે એમાં આપણે એક વિકલ્પ મૂક્યો, એને સંકલ્પ વિકલ્પ થાય છે એટલે આપણે પામશે એમ કીધું. એને સંકલ્પ વિકલ્પ થાય છે તો મહારાજે કીધું કે ટાળી શકશે. શું કામ? પરમાત્માનું બળ છે, અને પરમાત્માના બળ વિના તો મહારાજ કે એ પોતાની અંદર રહેલા દોષને ગમે તેટલો ટાળવા માટે મહેનત કરશે તોય પણ ટળનારા નથી, અને અંતે ભૂંડી ગતિને પામશે, નરકને પામશે. અહીંયા ભક્તજીનો મોટા સંતો આનો અર્થઘટન એવું કરે છે, નરકને પામશે માને નરક એટલે પરમાત્માનું મૂર્તિ અને ધામનું જે સુખ છે એની આગળ અન્ય જે સુખ છે એ કેવા છે? નરક તુલ્ય છે. એવો અર્થ ઘટાડો કે પરમાત્માનો સંપૂર્ણ નિશ્ચય નથી, સાધન દાખલો ઘણા બધા કરે છે, તેમ છતાંય નરકને જ પામશે. એ જે નરક કીધું, ધર્મરાજાનું ધામ નરક નહીં, પરંતુ પરમાત્માના ધામ સિવાય, પરમાત્માની મૂર્તિ સિવાય અન્ય સ્થાનને પ્રાપ્તિ થશે, અને એ તમામ સ્થાન પરમાત્માની મૂર્તિ અને ધામને આગળ નરક તુલ્ય જ છે. માટે એમ કીધું કે અંતે નરકને જ પામશે પણ પરમાત્માની મૂર્તિને નહીં પામે. અને પરમાત્માનો નિશ્ચય નથી અને સુધો ત્યાગી રહેતો હોય, કામક્રોધ લોભાદિકને ટાળવા માટે સાવધાન બનીને વર્તતો હોય તો મહારાજ કે એના ટાળ્યા કામાદિક નહીં ટળે. અને મહારાજ કે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી સંપૂર્ણ દોષને ટાળી જેમ છેમ સંપૂર્ણ પરમાત્માને રાજી ન કરી શકે એને મહારાજ કે ઘણી બધી બુદ્ધિ હોય તેમ છતાંય એને બુદ્ધિહીન જાણવો. અહીં વચ્ચે એક બીજો પોઈન્ટ હતો, કદાચ તમને એમ થાય સ્વામી ઠેકડો મારી દીધો, હું ઠેકડો નહીં મારું. વચ્ચે એક પોઈન્ટ હતો કે જનક મહારાજા અને નારદ સનકાદિકને નિશ્ચય હતો તો નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગમાં વર્ત્યા હતા તો પણ એ નિર્ગુણપણાને જ પામ્યા. આવો પોઈન્ટ આવે ને ત્યારે આમ જડી બે સમજ્યો, ઘોડો પલાંગી જાય. જો એને ક્યાં સ્વામિનારાયણ મળ્યા હતા? તો એને નિશ્ચય હતો ને આપણે નિશ્ચય, માટે બધું એક જ છે. પણ એને માટે તો મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતોના મુખ થકી આ વાતને સમજવી પડે. બહુ અદ્ભુત ઉત્તરો કરતા એનો અર્થ એવો ઘટાડ્યો કે ભગવાન સ્વામિનારાયણ પાસેથી તમામ જગ્યાએ ઐશ્વર્ય પ્રતાપ જાય છે, અને જ્યાં પ્રતાપ ગયો, જેમાં પોતે ઐશ્વર્ય મૂક્યું, એ પરમાત્મા કહેવાણા. હવે જે પરમાત્મા કહેવાણા એના સ્વરૂપનો નિશ્ચય જો જનક આદિકને થયો, નારદ સનકાદિકને થયો, તો એ નિર્ગુણ સ્થિતિને પામ્યા, માયાને બાધ ન કરી શકી. તો મહારાજનો કહેવાનું તાત્પર્ય એવું છે કે તમને તો એ તમામ ઐશ્વર્યને આપનારા પોતે પુરુષોત્તમ મળ્યા છે, અને તમને જો અમારા સ્વરૂપનો નિશ્ચય થશે એને જો માયા બાધ ન કરી શકી, તમને તો કરશે જ કેમ? એ જો નિર્ગુણ સ્થિતિને પામ્યો હોય તો તમે તો પામી જ જાઓ એમ. કેટલો અદ્ભુત અંદર ગલિતાર્થ મહારાજે મૂક્યો. પણ આ કોણ સમજાઈ શકે? જેણે નિજ અનુભવ કર્યો હોય મહારાજની મૂર્તિનો અને મહારાજના દર્શનનો, માર હૃદયગત અભિપ્રાયનો એ જ આ વાતને સમજાવી શકે એવા મહાન બ્રહ્મનિષ્ઠ સંતોની પાસેથી આવું સાંભળવા મળ્યું છે. એ બ્રહ્મનિષ્ઠ ભક્તોના અભિપ્રાયો જ્યારે જાણ્યા છે ત્યારે અભિપ્રાય સમજી શકાય, નહીં તો આમાં લોચો જ થાય. સમજ્યા? વસ્તુ તો એની હોય પણ બનાવતા ન આવડે ને તો કામ બગડી જાય. લોટો હોય, ઘી હોય, સાકર માને ખાંડ હોય, પાણી હોય, આ ચાર વસ્તુ ભેળી કરે ને તો શીરો થાય. પણ એ ચાર વસ્તુ ભેળી કરવાથી શીરોય થાય અને ન કરતા આવડે તો ઘેંસ પણ થાય. અમે એક સ્વામી મને કહેતા હતા કે સ્વામી હું કે છે ને નવો નવો સાધુ થયો અને પછી મેં ગામડે ફરવા ગયા તે રસોઈ આવીને એમાં હરિભક્તો કે સ્વામી શીરન રસોઈ બનાવો, કે હું હતો અને મારા ગુરુ બે જ જણા હતા એટલે નવે નવો સાધુ ને મારા ગુરુ કીધું કે એટલે શીરો બનાવો તને આવડે છે, તો કે વળું હું આમ કેમ રાખવા ગયો જ રાખ મારું એમ કે આ મને આવડે છે કે ફરી વાર મને પૂછ તને બરાબર આવડે છે ને, તો કે એમાં હું ને મોટી વાત છે આવડે છે કે, તોય મારા ગુરુ મને કીધું કે લોટ બરાબર શેકાય ને પછી ઘી નાખજે, ઘી અંદર થયા પછી આમ બરાબર પેલું થઈ જાય, પછી પાણી નાખજે ગરમ કરી અને પાણી ઓલું થઈ જાય ને પછી શીરા નેઠો ઉતારીને ખાંડ નાખજે. મને કીધું, મેં કીધું વાંધો નહીં, બધી મને ખબર છે ને તમ તારે, પણ મારા ગુરુના વચનમાં બરાબર મેં ધ્યાન આપ્યું નહીં. અને પછી શીરો બનાવવા બેઠો, લોટ બરાબર શીખાણો, પછી મારા ગુરુ મને એવું કીધું લોટ શેકાય એટલે ઘી નાખજે, પણ એ વાતનું મને અનુસંધાન ન રહ્યું, લોટ શેકાણો નાખ્યું પાણી અંદર, પાણી નાખ્યું પછી હલાવવા માંડ્યો, તે હલાવું ને તે શીરો હલવાનું બદલે આખું પેલું હતું ને એ વાસણ આખું હલાય કે કડાયું આખું હલાય કે લોંધો થયો. હું તો મૂંઝાણો કે જો ગુરુ આવી જાય ને ખબર પડી જાય તો ખી જાય છે, એટલે જલ્દી હરખું કરવા હાટું મનમાં એમ થયું કે જરા ખાંડ નાખું ને તો એનું પાણી થાય થોડુંક અલગ થાય, તે ખાંડ નાખી કે અને કે લોંધો થયો, પછી ઘી નાખ્યું પણ પછી હરખું આવે કે સ્વામી બનાવો તો શીરો પણ ઘે થઈ ગયા. સમજાય? પાણી હતું, ઘી હતું, લોટ હતું, ખાંડ હતી, પણ બનાવતા નો આવડે તો ઘે થઈ. બનાવતા નો આવડે ને ઘે થાય એમ નહીં, બીજી એને ભૂલ કરી, પોતાને બનાવતા નહોતો આવડતો, એના ગુરુ એને શીખડાવતું આમ કરજે, પણ એના ઉપર ધ્યાન ન આપ્યું એટલે ઘે થઈ. એ નહોતો આવડતો એના ગુરુએ કીધું તો આમ ને આમ કરજે, અને બરાબર જો સાંભળ્યું હોત અને બરાબર વચન જો હૃદયમાં ઉતાર્યું હોત તો પણ શીરો થઈ જાત, પણ એ વચનને બરાબર ગળા હેઠળ ઉતારે એટલે શું થયું? ઘેંસ થઈ. તે જીવની આદેશા છે. એક તો પોતે સમજે નહીં, સમજાય, પોતાને આવડે નહીં બનાવતા, અને કોઈક બનાવતા શીખડાવે તો સાંભળે નહીં પાછો. મને ખબર જ છે, મને ખબર જ છે, મને આવડે જ છે, તો લે કઈ રીતે આવડે તો, અને પછી બનાવવા જાય શીરો અને બની શું જાય? હે, ઘેંસ બની જાય. એ ક્યાં કામ લાગે તમને ખબર? ધજા પતાકા લગાડવામાં કામ લાગે, એ કઈ ખાવામાં કામ ન લાગે. એમ શાસ્ત્ર માત્ર એ ગુરુમુખી હોય છે, કોઈ મહત્ પુરુષના મુખ થકી સાંભળવા પડે છે તો જ એ સમજાય છે, નહીં તો સમજાતા નથી. આનો અર્થ આવો ઘટાડ્યો, નત્ર આ વાત જો ન સમજ્યા હોય તો બલબલ આજી ગયા ઘેસ કિન્ના કે લો. આમાં કીધું નારદ સનકાદિક જનક બધા નિર્ગુણ સ્થિતિને જ પામ્યા છે, એને નિશ્ચય હતો એટલે, તો એને નિશ્ચયમાં આપણે નિશ્ચય માટે બધું હરખું છે, ક્યાં ફેર છે? ગમે એનો ભજો તો અક્ષરધામને જ પામો. અરે ગાંડા ભાઈ એમ નથી, તું જરા ખમજ. એ નિર્ગુણ સ્થિતિને પાયમાં એનો મતલબ એ થયો, પાયમાં જરૂર, પરંતુ મોટા સંતો કે એ પુરુષોત્તમ નારાયણે આપેલી સામર્થ્યને અવલંબને કરીને જેને અવતારને ધારણ કર્યો હતો એના ભજને કરીને જો નિવૃત્તિને પાયમાં આ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે જીવને વધારે નક્કર થાય, એમ વાત વધારે નક્કર થાય. શું નક્કર થાય? કે અવતારોનું ભજન કરનારો એની વિશે નિષ્ઠા રાખીને ભજન કર્યું તોય નિર્ગુણ સ્થિતિને પામ્યો, તો મને તો અવતારી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એને વિશે સંપૂર્ણ નિશ્ચય રાખીને હું ભજન કરીશ તો કદી પણ મને માયાબાધ ન કરે, એટલા માટે મહારાજ આ દ્રષ્ટાંત આપું. લન એને અવળું બેહેડવી, અને મતલબે જીવાત્મા જેવું છે એવું પરમાત્માનું સ્વરૂપ સમજી શકતો નથી. મહારાજ એમ કે જ્યારે આ સ્વરૂપ સમજાઈ જશે તે દાડે કામ ક્રોધ લોભાદિક પ્રકૃતિ ટળી જશે. પછી જેમ જેમ કોઈના મનમાં એમ થાય મને સમજાણું છે ને કેમ નીત ટળી, તો હજુ સમજવામાં ફેર છે, અથવા તો જેમ જેમ સમજતો જશે તેમ તેમ ટળતો જશે. જેમ કોઈ ભૂખ્યો થયો હોય એક કોળિયો ખાય, એક કોળિયો, એક કોળિયો હરખું થઈ જાય. આપણે એમ માનીએ છીએ કે મને બરાબર નિશ્ચય થઈ ગયો છે, પણ નિશ્ચયની બાબતમાં આપણે એક કોળિયો જ હજી ખાધો છે, હજી એક શેર એક તો બાકી છે જમવાનું. તું શેર પૂરું જમી જા, પછી તારી ભૂખ જતી રહેશે, એક કોળિયે જાય નહીં. એમ આપણે થોડુંક સમજ્યા એટલા માત્રમાં દોષ જાય નહીં. જેમ જેમ મહારાજની મોટપ સમજાતી જશે, જેમ જેમ સમજાતી જશે, અને જેમ જેમ મહારાજની મોટપ સમજાતી જાય તેમ તેમ વિષયમાંથી નિવૃત્તિ પકડાતી જાય. અને આજ્ઞા પરમાત્માને લોપનારા કોણ છે? લોપાવનારા વિષય છે, ઇન્દ્રિયો અંતસ્કરણ છે. જેમ જેમ નિશ્ચય થતો જાય તેમ તેમ ઇન્દ્રિયો અંતસ્કરણમાંથી મન ઉખડતું જાય, વિષયમાંથી મન ઉખડતું જાય, અને જેમ જેમ મન ઉખડતું જાય તેમ તેમ આજ્ઞા દ્રઢપણે પળાતી જાય, અને જેમ જેમ આજ્ઞા દ્રઢપણે પળાતી જાય તેમ તેમ વાસના બળતી જાય, અને જેમ જેમ વાસના બળતી જાય તેમ તેમ વિષય અને સંકલ્પ વિરામ પામતા જાય, અને સંકલ્પ વિરામ પામતા જાય પછી એની અંદર દોષ રહી કેમ શકે? એ ભક્ત નિર્ગુણ સ્થિતિને પામી જાય. પણ આ તો સ્વામી લખ્યું, સ્વામી કે જીવની સ્થિતિ કેવી છે? આજ ગોઠલું આવ્યો ને કાલ કેરી ખાવી છે કે તેમ થાય. એ ગોઠલન વાવે, એને પાણી સિંચે, ધીમે મોટો થાય, એમને મેં પોષણ કરતો જાય, વાડી પાછો કરતો જાય, બીજા ઘેટા બકરાથી ખાઈ ન જાય, એમ મહેનત કરતા કરતા પાંચ વર્ષ થાય ને ત્યારે કેરીઓ આવે. એમ નિશ્ચય રૂપી મહારાજના સ્વરૂપને સમજ્યા પછી વધારે વધારે પોષણ કરતો જાય, અને આડી વાડ કરતો જાય જેથી કરીને બીજાના શબ્દ કરી નિશ્ચય તૂટી ન પડે, એમને એમ દાખલો કરતો જાય. તો ધીમે 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 કરતા એક દિવસ એવો આવે એને સંપૂર્ણ નિશ્ચય બંધાય જાય, અને સંપૂર્ણ નિશ્ચય બંધાતાની સાથે દોષ માત્ર ટળી જાય અને ભક્ત પરમાત્માના સ્વરૂપને પામી જાય. અને ભક્તજનો આ વાતો મેં જે કહી છે કે ખોટી નથી, મોટા મોટા સંતોનો એનું એમાં પ્રમાણ છે. સ્થિતિને પામેલા સંતો જે મળ્યા છે એનું પ્રમાણ છે, અને શ્રીજી મહારાજની સાથે રહી મહારાજના સ્વરૂપને જેણે ઓળખ્યો છે એવા બ્રહ્મનિષ્ઠ સંતોનું પણ પ્રમાણ છે કે મહારાજ જેવા તો મહારાજ એક જ છે. તમે ભક્ત ચિંતામણી ખોલો, એમાં નિષ્કુળાન સમયે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સ્વામીના શબ્દો છે, એવા કામ લોભને જે ક્રોધ મહા જબર છે જગજોધ. કોણ? કામ ક્રોધ આદિ. એવા કામ લોભને જે ક્રોધ મહા જબર છે જગજોધ, તેને જીતી કર્યો જે જે કાર, એથી કોણ મોટો અવતાર. આ પુરુષોત્તમ નારાયણ પધારતાની સાથે એક બે નહીં હજારોની સંખ્યામાં નર નારીઓને દોષથી પર કર્યા છે, આથી મોટો કોણ છે અવતાર? પરોક્ષમાં તો એક બાઈ મીરા થયા, ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો હજારો મીરાઓ થઈ, હજારો મીરાઓ. એ તો એમને જીવન ચરિત્ર જયારે જોઈએ, લાડુબા, જીવુબા, રાજુબાઈ, કડવીબાઈ, લાધીબાઈ, એક એક બાઈ મીરા છે. અને પરોક્ષમાં એક નરસૈયો થયો, ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો હજારો નરસૈયા થયા, હજારો. પણ જીવને હંમેશા છે ને પરોક્ષનો જ મહિમા હોય, પ્રત્યક્ષનો મહિમા ઓછો જ હોય. પોતાનો બાપ એકાંતી ગરીબ ભગત હોય ને તો એને પગે લાગવાનું મન ન થાય, સમજાય છે? અને સાંભળે ફલાણા હરિભગત બહુ સારા છે ને તેને એવો હાથ જોડીને લટુરિયા પટુરિયા કરે. પોતાના ગુરુ ગમે તેટલી બ્રહ્મ સ્થિતિને પામેલો ને તો ન્યા ચિત્ત ન ચોટે, અને બીજા સાંભળે ફલાણા સમય આમ છે એટલે તરત ન્યા ચિત્ત ચોટી જાય. એમાંય પાછા પ્રત્યક્ષ કરતા પરોક્ષમાં તીથી વળી મન જાગે, એમ ઇથી વધારે મન ઢળી જાય. અને એને કારણે જીવને જેમ છે વાત સમજાતી નથી. મનમાં એમ થાના કરતા ત્યાં સારું છે તો ભીડવાય પછી ખબર પડે. અમારે સરદારમાં છે ને એકવાર મજૂરો બધાને આપણે ટ્રેક્ટર ડ્રાઈવર ટ્રેક્ટર લઈને પછી રેતી ભરવા ગયા. રેતી ભરવા ગયા ને તો નદીના કાંઠા પર એવી સરસ રેતી હતી. એના મનમાં શું થયું ખબર? કાંઠા ઉપર આટલી સરસ રીતે છે તો અંદર કેવી કહી શકે, માટે આપણે અંદર જઈએ કે ટ્રેક્ટર લઈ. જીવની દિશા તમે જુઓ. પછી ટ્રેક્ટર લઈને અંદર ગયા. અંદર ગયા ને તો આમ જેમ જેમ આગળ જતા ગયા એમ રેતી નબળી મળી આવવા. પછી કે મારી ભારે થઈ આ તો રેતી નબળી આવી તો કે હજી આગળ હારી ગઈ છે. એમ કરતા આગળ ગયા તો આગળ તો આવ બંધ થઈ ગઈ. પછી કે અહીં તો નથી, હાલો પાછી વાળો કે કાંઠે ટ્રેક્ટર ભીલ લેવું. ટ્રેક્ટર વાળ્યું પાછું, પણ તમને અનુભવ ન હોય, અનુભવ એને ખબર હોય, ટ્રેક્ટરને રેતી વાળે એટલે શું દિશા થાય? ખૂંતી જાય. પાછું તો વાળ્યું પણ ખૂંતી ગયું. પછી ટ્રેક્ટરનું ભોડું ચડાવી અને પાછા આવ્યા. મેં કીધેલું કેમ ખાલી ભોડું લઈને આવ્યા? એ કે સ્વામી ટ્રેક્ટર ખૂંતી ગયું છે ને, એક ટ્રેક્ટરથી હવે નીકળે એમ નહીં, બીજું લઈ જવું પડશે. મેં કીધું પણ ભલામણ આ કાંઠે રહેતી તીન કાં ખૂંત્યું? મેં કે પણ એમ કાંઠેથી ન ભરી ગયા, લે અંદર ભરવાઈ ગયા, સમજાય છે? એમ ભગવાન સ્વામિનારાયણ હાવ કાંઠે બેઠેલ પરમાત્મા, હાવ કાંઠે, અને કલ્યાણ હાવ કાંઠે બેઠા તમે લીલો એવો સુગમ માર્ગ કર્યો, પણ જીવ ત્યાંથી રેતી ન ભરે અને અંદર ભરવા જાય પછી ખૂંતે, પછી હેરાન જેવું થાય પણ સીધે સીધી આ પાડે નહીં, એવી જીવની દિશા છે. આમાં ચોખ્ખું લખ્યું, પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય જ્યારે થશે ત્યારે કામ ક્રોધ લોભાદિક ટળી જશે અને એની સાંખ નિષ્કળન સમય પણ પૂરી, કે આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ અનેકના કામ ક્રોધ લોભાદિકને ટાળ્યા છે. અને ઘોર કળી કાળમાં સતયુગ ત્રેતાયુગમાં કદાચ કોઈ દિવસથી નિવૃત્ત થયું હોય, પણ એ તો યુગ એવા હતા, એમાં તો સહજ દોષ ન હતા. મહારાજ વચનામૃતમાં લખ્યું સહજ જ લોકો નિર્દોષ હતા, એમાં કદાચ ટાળતા મોટી કઈ ધાડ નથી મારી, સમજાય છે? એમાં કઈ મોટી ધાડ નથી મારી, પણ ઘોર કળી કાળની અંદર દોષને જયારે ટાળે ત્યારે ખરો શિરવીરી કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણ ઘોર કળી કાળની અંદર પોતાના આશ્રિતોના દોષને ટાળ્યા છે. મહારાજ કે આ વાતને જે સમજે છે એ જ જ્ઞાની છે, આ વાતને જે સમજે છે એ જ જ્ઞાની છે, ને જેને સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેથી થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો, અને આવું ભગવાન સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 14મું થયું. હવે મહારાજ 15મું વચનામૃત સમજાવે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાંકણો નખાઈને બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભાર ભરાઈને બેઠી હતી. ભક્તજનો મહારાજને સંભાળતા જજો. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? તે જેને જેમ સમજાયું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે કહીએ, જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈ કામ થતું હોય તેને બગાડી દે, અથવા પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ ક્રોધાદિક મહિલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં, એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે, અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુ નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને બરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં, સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે જે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે, આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહે નહીં, અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં, માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. બહુ સરસ પ્રશ્ન છે. પરમાત્માને વહલાવી દે એવા પાત્ર બનવાનો વિચાર છે. લો, ભગવાનને વાલા તો ત્યારે જ લાગ્યા ને જ્યારે દોષથી રહિત થઈએ. જ્યાં સુધી હૃદયની અંદર દોષો ભર્યા હોય ત્યાં સુધી જેમ છેમ પરમાત્માને વહાલા ન થઈ શકીએ. અને જ્યાં સુધી જેમ છેમ દોષો ટળે નહીં, જ્યાં સુધી દોષરૂપી કચરું હૃદયમાં હોય ત્યાં સુધી ભગવાન હૃદયમાં જેમ છેમ વાસ પણ કરે નહીં. અને તો સમજી શકાય એવી વાત છે. આ જગતની રીતે આમ તમે જુઓ બાહ્ય રીતે તો જે જગ્યાએ કચરા પેટી હોય ત્યાં મોટા માણસને આમ જઈને બેસવાનું મન થાય. મોટો માણસ હોય એના મનમાં એમ થાય કે લાય જરા કઈ બેસશે, એમ સરસ સુગંધ આવે છે થાય. કચરા પેટી જ્યાં પડ્યો હોય ત્યાં આ જગતનો મોટો માણસ જો ન બેસે તો હૃદય કચરા પેટી જેવું હોય ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણ કેમ બેસે? બેસે ત્યાં, પણ કોણ ખબર? ભંગી લોકો હોય ને એ કચરા પેટીની આજુબાજુ બેઠા હોય, ત્યાં બેઠા બેઠા બીડી ફૂંકતા હોય. એમ કચરા પેટી જેવું હૃદય થાય તો બેસે, પણ કોણ દોષ? સમજાય છે? જાપરા. પણ સજ્જન માણસ ત્યાં બેસે નહીં, એમ દેશયુક્ત હૃદયમાં પરમાત્માની મૂર્તિ વાસ કરીને વસે નહીં. માટે જેણે કોઈએ, પહેલી વાત તો એ સ્પષ્ટ થાય છે, જેણે કોઈએ ભગવાનને બહુ જ રાજી કરવા હોય એમણે પોતાના હૃદયને બહુ જ સાફ કરવું. પોતાના અંતઃશત્રુને ટાળવા માટે સતત સાવધાન બનવું. અને મુમોક્ષના હૃદયની અંદર ઈચ્છા હોય છે પણ ખરી કે મારે મારા તમામ દોષોને ટાળી હૃદયમાં ભગવાન પધરાવવા છે. અનભક્તજનો આ વાત અશક્ય પણ નથી. બહુ સ્પષ્ટ કહીશ, આ વાત અશક્ય પણ નથી. જ્યારે કોઈ ખરો થઈને મંડે ત્યારે કાંઈ કઠણ નથી. અનુભવની સાથે કહીએ, કારણ કે સંતોની પાસે ઘણા મુમુક્ષ આવતા હોય ને એવી સ્થિતિમાં હોય કે કોઈને સંકલ્પ ન હોય કે આ હરિભગત હારો થશે એવો હોય, પણ ખરેખરા સાધુના જોગમાં આવી જાય ત્યારે હરિભગત થવાની તો વાત ક્યાં કરવી, પણ ઠેકડો મારીને સંસારને છોડીને સાધુ થાય ને, એકાંતિક સાધુ થાય કો, ત્યારે હૃદયમાં હા પડે કે જીવને કોઈ હોંકારા ભણનારા હોય ને પોતાને થોડી જ શ્રદ્ધા જાગે તો પરમાત્મા રાજી થાય એવો થઈ શકે છે. અમારે અત્યારે સરદાર મંદિરના કોઠારી સ્વામી છે, કોઈકને ત્યાં પત્ર પણ ઘણે ત્યાં આવે છે. એ કોઠારી સ્વામીને સત્સંગ નામનો નહોતો અને પોતે માતાજીના ઉપાસક અને એના પૂર્વાશ્રમના ઘર ઉપર હજી જય ખોડિયાર કૃપા બોર્ડ મારેલો છે. પોતાને તો સત્સંગ નહીં પણ આખા ગામમાં કોઈ સત્સંગ નહીં. ચિત્તલ ગામ છે સૌરાષ્ટ્રમાં. અને પૂજાપાઠ ન કરતો હોય ને ભગવાન ન માનતો હોય અને કપાળ કરવું હોય ને તો શું કે ખબર, આનું કપાળ તો ચિત્તલના પાદર જેવું છે ને કે એવી છાપ છે એ બાજુ, કારણ કે એ ગામમાં ન દેરું મળે, ન કોઈ વસ્તુ ન મળે એવું ગામ. પણ એવા પુરુષને સંતોનો જ્યારે યોગ થયો, સુરતમાં યોગ થયો અને યોગ થયા પછી સારા સત્સંગી થયા. સત્સંગી થયા એટલું જ નહીં, એક દાડો સંસાર છોડ્યો. અને સંસાર છોડ્યો તો સરળ છે, એમાં કોઈ મોટી વાત એમ માનતા નથી, પણ સંસાર છોડ્યા પછી ભગવાનના એવા સાધુ થયા. પોતે મંદિરના કોઠારી છે તેમ છતાંય 5 કલાક દિવસમાં ધ્યાન કરે. 5 કલાક તો કરે જ, એમ દિવસે ટાઈમ ન મળે તો રાતે કરે. પણ ઉંમર કેટલી ખબર? 28 વર્ષની છે. 5 કલાક ધ્યાન કરે, જેની ઘેરે માતાજીનું બોર્ડ લાગેલું હતું અને નિશ્ચય તો મહારાજનો કેવો હોય, કારણ કે જેને 5 કલાક ધ્યાન લાગતું હોય એને કેટલો મહિમા મહારાજનો સમજાવણ હોય ત્યાં લાગતું હોય કહો. એટલે હું તમને એ વાત સમજાવવા માંગુ છું ભક્તજનો, કે પોતાના જીવનની અંદર કોઈ શત્રુ વેહ કરતા હોય તેમ ન માની લેવું કે હવે આનાથી બહાર ન નીકળી શકે, એની સાથે વેર બાંધવું પડે. મહારાજ કે અહીં પ્રશ્ન એવો કહીશું, મહારાજ કે જીવની અંદર કોઈ અયોગ્ય સ્વભાવ હોય એ સ્વભાવ નાશ કેમ થાય? અને એ સ્વભાવને નાશ કરવા માટે એવો એક કયો વિચાર છે? એક જ વિચાર કરે તો સ્વભાવ માત્ર જતા રહે, અને એવીના બીજા હજારો ઉપાય કરે તો એ નાશ ન થાય. મહારાજ સંતોને પૂછ્યું પણ સંતોથી ઉત્તર ન થયો. કદાચ શક્ય હોય કે સંતો મહારાજ પાસે સાંભળવા ઈચ્છતા હશે એટલે ન પણ કર્યો હોય. અને ક્યારેક તો એવું પણ બને, કેવું કે પુરુષોત્તમ નારાયણના હૃદયગત અભિપ્રાયને કોઈ જાણી પણ ન શકે, પણ ગમે તે કારણ હોય પણ સંતો ઉત્તર ન થયો, પછી મહારાજ સ્વયં ઉત્તર કર્યો. પછી શ્રી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ છીએ, જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈ કામ થતું હોય ને બગાડી દે, અથવા પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતો હોય ને તેમાં જે કામ ક્રોધાદિક માયેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વેર બુદ્ધિ થઈ જાય. લો, અંત શત્રુની સાથે વેર બુદ્ધિ થાવી જોઈએ. વેર બુદ્ધિ થયા સિવાય દોષ ટળે નહીં. કોઈની સાથે અતિશય મિત્રતા હોય આપણને તો શક્ય બને કે મિત્ર હામો મળે તો આપણને બોલાવે નહીં, કે મિત્ર આપણને આમંત્રણ ન આપે, અથવા તો મિત્રને આપણે આમંત્રણ ન આપીએ. મિત્ર છે એટલે આમંત્રણ એ આપણને આપવાનું, આપણે એને આપવાના, આપણે એની ઘેરે જવાની, આપણી ઘેરે આવવાનો, અને મળશે ત્યારે સામસે મોઢા મલકાશે. અને બીજા નંબરમાં સહજ જેની સાથે મિત્રતા હોય એના દોષ પણ દેખાતા નથી. અહીંયા મહારાજ એમ કે શત્રુપણું થાય, શત્રુપણું થાય એટલે પહેલી વાત તો એ આપણે એની ઘેરે જાય નહીં, એ આપણી ઘેરે આવે નહીં. અને શત્રુની અંદર થોડો ઘણો ગુણ હોય તો એ દેખાય પણ નહીં. એમ મહારાજ કે જ્યારે અંતર શત્રુ સાથે કામ ક્રોધ લોભાદિકની સાથે જ્યારે સુધું વેર બંધાશે ત્યારે આપણે એને આમંત્રણ આપતા બંધ થઈ જશું, એના લીધા લેવાતા બંધ થઈ જશે, એની ઘેર નહીં જઈ. અને કોઈ એની અંદર થોડો ઘણો કઈ ગુણ બતાવશે તે ગુણ આપણને દેખાશે નહીં, વેર બંધાશે. કેવું વેર બંધાશે? તો મહારાજ કે પોતાની મા બેન સામે કોઈ ગાળો દીધી હોય, પોતાનું સારું કોઈ કાર્ય બગાડી નાખ્યું હોય અને એની સાથે વેર બંધાય, એવું જ્યારે વેર અંતર શત્રુની સામે બંધાશે ત્યારે જ જીવ એ અંતર શત્રુ થકી પર થઈ શકશે. અને બીજી બહુ સરસ વાત મહારાજ કરી, અને એવો વિચાર જેને હાથ આવે એ વિચાર કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુ નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને મોરે કયો વિચાર હોય તેને સાધુનો અભાવ આવે નહીં. પોતાને જે અંત શત્રુ પીડે છે એનું કોઈક સાધુ નિંદા કરે ત્યારે એને જોઈને રાજી થાય કે આ મારું સારું કરે છે, મારા દોષને ટાળવા માટેના ઉપાય કરે છે. અને એક વાત બહુ સ્પષ્ટ છે, પોતાની કોઈ પણ ખોટ હોય એ ખોટને બીજો દેખાડે ને રાજી થવાય તો જ ખોટ ટળે, તો જ દોષ ટળે. કોઈ પણ પ્રકારની ખોટ હોય, એવામાં આજ્ઞામાં જેમ ખોટ હોય અને કોઈ દેખાડે ને આપણી ખોટ ટળે, એમ ઉપાસનામાં પણ પોતાની કોઈ ખોટ હોય અને ભગવાનને કોઈ સંત દેખાડે, કોઈ ભગવાનના ભક્ત દેખાડે ને જો હા પડે તો ઉપાસનાની ખોટ પણ ટળી જાય. અને હજારોને સંપ્રદાયમાં ઉપાસનાની ખોટો ટળી છે, એવા હજારો દાખલાઓ છે કે પ્રથમ ઉપાસનામાં ખોટ હોય પણ ભગવાનને ખરેખરા સંત મળે અને વાત કરે પછી ઉપાસનાની ખોટ ટળી જાય છે. એના પર વિશ્વાસ બેસવો પડે, વિશ્વાસ બેસે ટળે, નહીતર ન ટળે. અને આ વસ્તુ કેવી છે ખબર, જેની સાથે હિયત થાય એના પર જ વિશ્વાસ બેસે, અને જેના પર વિશ્વાસ બેસે એના જ વચનની હા પડે. નહીતર ગમે એવો બ્રહ્મનિષ્ઠ પુરુષોને સાચી વાત કહેતો હોય પણ હિયત ન થાય, વિશ્વાસ ન બેસે ત્યાં સુધી એની વાત કોઈ દાડો મનાય નહીં. સ્વામી વાતમ લખ્યું, સ્વામીને જ એક નાના ભાઈ શિવાનંદ સ્વામી હતા, એનો એક દોસ્તાર પાર્ષદ હતો. અહીં પાર્ષદને પેલું બાંધતા આવડે, શું બાંધતા આવડે, પાલખ બાંધતા આવડે. મંદિરમાં બીજા કોઈને પાલખ બાંધતા આવડે નહીં, પણ એક દાડો માળો રિહાણો અને પાલખ બાંધવાનું આવ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી ગયા અને કીધું કે ભગત જરાક આ પાલખ બાંધી દો ને, કે તો કે આજ મને મજા નથી, કે બીજી વાર ગયા ને તોય નો મળે આવ્યો. સ્વામી કીધું મળે ભારે કરી. સ્વામી કહેલા ભાઈ ઊભો થા, દાડિયા મજૂરો આવી ગયા છે, કડિયા બધે આવી ગયા છે, તું પાલખ બાંધ દે તો કાચ તો નહીં જ બંધાય. પછી સ્વામી વિચાર કર્યો કે આ કોનું માનશે. પછી એમ થયો શિવાનંદ ને, અરે એ થારું છે. શિવાનંદ સ્વામીની પાસે ગયા અને સ્વામી કે બોલો હું તો લાંબો થઈને જરા કયો ને પાલખ બાંધી દે, કે કડિયા ખોટી થાય, મજૂરો ખોટી થાય. એને શિવાનંદ સ્વામી ઉપડ્યા, એટલે લાંબો થઈને ઉતો હતો ને ત્યાં જઈને જેવું લાળીને પાટું માર્યું, મૂરાખ બાડિયા હું તો છો, કે ખબર નથી પડતી, કદાચ આંખમાં તકલીફ, બાડિયા હું તો ખબર નથી પાલખ બાંધવા નહીં, કે આ કડિયા કેટલા ખોટી થાય. એને બાડિયો કન બોલાય તોય માળો ઉભો થયો, એ કે હાલ હાલ લંગોટા બાંધી દઉં, કે લે હુકમ મનાણું. એની સાથે હેત હતું માટે મનાણું. અને ભક્તજનો તમે જુઓ, મહારાજે વચનામૃત આદિક તમામ શાસ્ત્રોમાં સાધુ સાથે અતિશય હેત કરીને વાત કરીએ છે. એનો મુખ્ય મુદ્દો આ જ છે કે મારા સાધુમાં જો હેત નહીં થાય તો મારું સ્વરૂપ મારા સાધુ સમજાવશે તો આ પડશે નહીં. માટે મહારાજે વચનામૃતના પાને પાને સાધુમાં હેત કરીને વાત લખી. એનો મુખ્ય મુદ્દો આ છે કે મારા સંતમાં હેત થશે, હેત થશે તેની વાત મનાશે, અને વાત મનાશે તો જીવનું કામ થશે. હેત વિના કોઈ દી વાત મનાય નહીં, વાત મનાય નહીં ત્યાં સુધી કામ થાય નહીં. અને જેમાં હેત હોય એની જ વાત મનાય. સંપ્રદાયની બહુ પ્રસિદ્ધ કથા તમને કહું. ભાયાત્મનંદ સ્વામી બહુ જૂના સાધુ, રામાનંદ સ્વામી વખતના સાધુ. સ્વામી એકવાર બીમાર થયા અને બહુ બીમાર, ગઢપુર હતા, 116 વર્ષની ઉંમર થઈ ગઈ. પછી એમણે મહારાજ સારંગપુર ગયેલા, પાર્ષદને મોકલીને કીધું કે મહારાજને કહો મને દર્શન દેવા આવે, મહારાજને મારે દર્શન કરવા છે, હવે મારો અંત સંવંત નજીક દેખાય છે. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ સારંગપુરથી સંતો ભક્તોને લઈ અને સ્વામી પાસે ગયા. સ્વામી પ્રેમથી દર્શન કર્યા. પછી મહારાજ કીધું સ્વામી તમારી કોઈ ઈચ્છા છે કે? મહારાજને કે મહારાજ હવે કોઈ જ ઈચ્છા નથી, મને બહુ જ આનંદ છે ને આનંદમાં દેહ મૂકું છું. કે મહારાજ કે સ્વામી ઈચ્છા હોય તો તમે આવડતા વધારી દઈએ, નહીં તો તમારી આવડતા પૂર્ણ થઈ છે. મહારાજને કે મહારાજ હવે મારે આવડતા વધારવી નથી, પણ છેલ્લો એક સંકલ્પ છે, એક સંતોના બધાને મારે દર્શન કરવા, સંતોને મારી પાસે બોલાવો. મહારાજે બધાએ સંતોને ભાયાત્માનંદ સ્વામી પાસે બોલાવ્યા અને પછી ભાયાત્માનંદ સ્વામી પાસે જ્યારે સંતો આવ્યા ત્યારે ભાયાત્માનંદ સ્વામી ને સંતોએ કીધું સ્વામી કાંઈ અમને કહેવું હોય તો કહો બે શિખામણના શબ્દો. એટલે ભાયાત્માનંદ સ્વામી કહે મેં એટલા માટે જ તમને બોલાવ્યા છે. સંતો સાંભળો, એક મારે તમને ખાનગી વાત કહેવી છે. કે સંતો કે સ્વામી શું કહેવું છે? ત્યારે ભાયાત્માનંદ સ્વામી કહે છે સંતો વર્ષોથી જે વાતને મેં હંગરી રાખી છે, પણ હવે મારે ધામમાં જવું છે તો મનમાં એમ થયું જતા જતા તમને કહી દઉં એમ. સંતો કે સ્વામી કહો શું કહેવું છે? ત્યારે ભાયાત્માનંદ સ્વામી કહે તમે આ મહારાજને કેવા જાણો? સ્વામીની વાતોમાં લખ્યું, ભાયાત્માનંદ સ્વામીની વાતો, તમે આ મહારાજને કેવા જાણો છો? ત્યારે સંતો કે સ્વામી અમે મહારાજને ભગવાન જાણીએ છીએ. ભાયાત્માનંદ સ્વામી કે સંતો ભગવાન તો બધાયને કહેવાય, પણ આ સહજાનંદ સ્વામી તો ભગવાનના એ ભગવાન છે. માને કે અન્ય જે પરમાત્મા છે બધાને સામર્થ્ય આપનારા પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી છે. સંતો સંતોની તો આંખ ફાટી. સ્વામી સ્વામી તમે આવી વાત જાણતા હતા તો આજ સુધી કીધી કેમ નહીં? કે બીજા બધા સંતો વાતો કરતા, ગોપાળાનંદ સ્વામી કહેતા, મુક્તાનંદ સ્વામી કહેતા, નિત્યાનંદ સ્વામી કહેતા, મહારાજ તો સર્વ અવતારના અવતારી છે, મહારાજ એવું બીજું કાંઈ નથી. અને સ્વામી અમારા હૃદયમાં વર્ષોથી ભાવના રહેતી હતી કે બધાએ સંતો કહે છે, પણ જ્યાં સુધી ભાયાત્માનંદ સ્વામી ન કહે ત્યાં સુધી આ ન પડે અમને. કારણ કે સ્વામી તેમ બધા કરતા મોટા હતા, મોટા જ્યાં સુધી પ્રમાણ ન કરે ત્યાં સુધી આ કેમ પડે? એટલા માટે સ્વામી અમે તમારી પાસે ઘણી ફેરી સામે ચાલીને બેસવા આવતા અને કહેતા સ્વામી તમે અમને બે શબ્દો કહો. એટલે તમે વાતો બીજી ત્રીજી કરતા, પણ આવી વાત તો સ્વામી આજ પહેલા તમે કોઈ દિવસ ન કીધું. સ્વામી કેમ ન કીધું એમ? ત્યારે ભાયતમાનંદ સ્વામી કહે, સંતો મને તો ઘણું કહેવાનું મન થતું હતું, પણ હૃદયમાં એમ સંકલ્પ થતો હતો રખે નું કહીશ ના કોઈને અવળું પડશે તો, એટલે હું આજ સુધી કહેતો નહોતો. પણ હવે મનમાં એમ થયું કે હવે તો મારે ધામમાં જવું છે, માટે કીધા વિના જો જતો રહીશું તો મહારાજ મારા ઉપર રાજી નહીં થાય, માટે હવે જવું છે. એટલે છેલ્લી વાર તમને કીધું કે મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. અને ભાયાત્માનંદ સ્વામી જયારે કીધું ત્યારે બધાને આ પડી ગઈ, મહારાજ તો સર્વ અવતારના અવતારે છે. કારણ કે સ્વામી મોટા હતા એટલે બધાને એ વિશે હેત હતું અને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો. ગોપાળાનંદ સ્વામી કીધું તો આ ન જ પડી, પણ ભાયાત્માનંદ સ્વામી જયારે કીધું એટલે તરત બધાના હૃદયમાં આ પડી ગઈ. એટલે આજ્ઞા ઉપાસના બંને વસ્તુમાં હેત જ્યાં સુધી ન બંધાય ત્યાં સુધી સોનાની વાત હોય તો હા પડે નહીં. મહારાજે કેટલી સરસ વાત કહે છે. મહારાજ કહે કે જે વ્યક્તિ એમ માને કે મારા કામ ક્રોધ લોભ આદિ અંત શત્રુને નિંદે છે, માટે આ સંતો મારા પરમ હિતકારી છે, એટલું મનાઈ જાય ને તોય દોષને ગયા વિના છૂટકો નહીં, જવું જ પડે છૂટકો નહીં. મહારાજ કહે કે આવો વિચાર જેના હાથમાં આવી જાય એના ગમે તેવા દોષ હોય તોય ટળી જાય. ભક્તજનો એક વાત સમજજો, દોષ હોવા એટલો મોટો ગુનો નથી. કારણ કે જીવ ઘણા જન્મથી વિચારો જન્મ મરણના ગોથામાં ખાતો ખાતો આવે છે. એવો ભૂંડો દેશકાળ પ્રાપ્ત થયો તો દોષ પ્રવેશ કરી ગયા હોય, પણ દોષને કાઢવાની જે તૈયારી ન કરવી એનું નામ મોટા મોટો ગુનો છે.